આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ખૂબ સ્વાગત છે કોમલ ફરીવાર SBS ગુજરાતીમાં.
ધન્યવાદ જેલમબેન.
આપણે બહુ સરસ અલગ અલગ વિષય પર અલગ અલગ પ્રશ્નો પર આપણે વાત કરીએ છીએ. આયુર્વેદમાં આપણને શું અને કેવી સલાહો આપી ગયા છે ઋષિ મુનિઓ, એની તમે બહુ જ સરસ વાત કરો છો એક આયુર્વેદાચાર્ય તરીકે. અત્યારે બધાની જીવનશૈલી એટલી બધી દોડાદોડી વાળી થઈ ગઈ છે, પછી એ ભારતમાં હોય કે ભારતની બહાર ક્યાંય પણ, એટલે અમુક પ્રશ્નો છે ને એ બહુ થતા હોય છે. તો જેમ આપણે જાણીએ છીએ કે મોટાભાગના ઘરોમાં અત્યારે પતિ પત્ની બંને નોકરી ને વ્યવસાય માટે બહાર જતા હોય છે, અને એટલે એ લોકોને ઘણીવાર સમયનો બહુ જ અભાવ હોય છે. તો એક એવું 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 ચલણ થઈ ગયું છે કે એક સાથે થોડો ખોરાક તૈયાર કરી નખાય અને પછી ફ્રીઝમાં રાખી દેવાનું, અને પછી જરૂર પડે ત્યારે તેટલું કાઢીને એને ગરમ કરી લેવાનું. તો આના વિશે તમારું શું માનવું છે, આ કરવું કેટલું યોગ્ય?
સાચી વાત છે જેલમબેન, વ્યવહારમાં અત્યારે આ ચલણ વધી ગયું છે ક્યાંક સમયના અભાવના કારણે કે જે કંઈ પણ હોય, પણ આ અંગે સચોટ માર્ગદર્શન મળવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ જ બધી નાની નાની વસ્તુઓ આપણા સ્વાસ્થ્યને અસર કરતી હોય. જો સામાન્ય રીતે આપણે જ્યારે પહેલી વાર ખોરાક તૈયાર કરીએ છીએ રાંધીને, ત્યારે જો પહેલા એક કલાકની અંદર એનું સેવન કરવામાં આવે, લેવામાં આવે, તો અતિ ઉત્તમ. કારણ કે આવો ખોરાક પાચનની દ્રષ્ટિએ ઉત્તમ, પોષણ મૂલ્ય પણ એનું ઊંચું અને સ્વાદિષ્ટ તો લાગે જ. પણ 3-4 કલાક વીત્યા બાદ આ ખોરાક વાસી થવા માંડે, કેમ કે જો જે ખોરાક તૈયાર કરવામાં આપણે પાણી વાપર્યું હોય તો પાણીનું જેટલું પ્રમાણ વધુ એમ એ ખોરાક બગડવાની શક્યતા પણ વધુ. આપણે શું માનીએ છીએ કે ખોરાકનો સ્વાદ બગડ્યો નથી એટલે એ ખોરાક પણ બગડ્યો નથી, અને એટલે જ આપણે મૂકી સંગ્રહ કરી અને પછી જરૂર પડે ત્યારે ફરીથી ગરમ કરીને ઉપયોગમાં લેતા હોઈએ. અને એમાં પણ પાછા માઇક્રોવેવ જેવા હાઈ રેડિયેશન વાળા સાધનમાં. તો એના માટે મારું એવું માનવું છે કે માઇક્રોવેવ પ્રેક્ટિસ જે છે જે તે બિલકુલ યોગ્ય નથી. ફરીથી ગરમ કરેલો ખોરાક એક તો ગુણવત્તામાં ઉતરતો હોય જ અને વાસી પણ ગણાય, પણ જો માઇક્રોવેવમાં ફરીથી એને ગરમ કરવામાં આવે અથવા બનાવવામાં આવે તો એમાં પોષણ મૂલ્ય ઓછું થઈ જાય છે. પ્રાણ શક્તિ જે ખૂબ જ જરૂરી છે આપણા જીવન માટે તે પણ એમાં નથી હોતી, અને હાઈ રેડિયેશનના કારણે જે ઘણા લોકોને ખબર નથી તે કેન્સર જેવા મોટા રોગો અને બીજા અનેક નાના મોટા રોગોને તે આમંત્રણ આપે છે. ફરીથી ગરમ કરેલો ખોરાક તમારો જે તમે લો છો એ તમારું પાચન બગાડે છે અને શરીરમાં 3 દોષો બગાડે છે. આપણા આયુર્વેદમાં એકદમ સ્પષ્ટ કહેલું છે કે કોઈ પણ સંજોગોમાં પાચક અગ્નિની રક્ષા કરવી, રોગાહા સર્વે અપી મંદેગ્નૌ. એનો મતલબ એમ કે ભાઈ દરેક રોગોના મૂળમાં પાચક અગ્નિ એટલે કે આપણું જે જઠરાગ્નિ છે તેનું બગડવું એ જ કારણરૂપ છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ દરેક ઘરમાં નાની મોટી તકલીફો, નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના હોય, કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ઓબેસિટી જેને આપણે મેદસ્વીતા કે સ્થૂળતા કહીએ છીએ, હોર્મોન્સને લગતી સમસ્યાઓ ચાહે બહેનો હોય કે ભાઈઓ, થાઇરોઇડને લગતી તકલીફો, નાની ઉંમરમાં વાળ ખરી જવા, સફેદ થઈ જવા, આ બધું તો બીજું પણ ઘણું બધું જોવા મળે છે જે આજથી 2-3 પેઢીઓ પહેલાં જોઈએ તો એ સમયમાં માત્ર મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળતી અને એ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં. અને વધુમાં હું ખાસ જે લોકોનું ધ્યાન દોરવા માંગીશ કે આજકાલ આપણે સૌ જોઈએ છીએ કે આપણી આસપાસના લોકોમાં ડિપ્રેશન, અવસાદ, સ્ટ્રેસ અને બીજી જે માનસિક સમસ્યાઓ છે તેનું પ્રમાણ પહેલા કરતા ઘણું વધી ગયું છે, જે આપણે સામાન્ય કરતા થોડું નોર્મલ ન કહેવાય એવી પરિસ્થિતિ છે, જેના મૂળમાં પણ આવી ખાનપાનની ખોટી પદ્ધતિઓ જ જવાબદાર છે. અને એટલે જો આવી બધી નાની નાની ભૂલો સુધારવામાં આવે અને યોગ્ય જીવનશૈલી અપનાવવામાં આવે તો મારું એવું ચોક્કસથી માનવું છે કે એક સંપૂર્ણ સ્વસ્થ જીવનની શરૂઆત થઈ શકે.
વાહ, બહુ સરસ વાત કરી તમે. પણ આના ઉપરથી મને આગળ એ પ્રશ્ન થયો કે તમે ફ્રીઝમાં રાખેલા ખોરાકની જ વાત કરો છો, તો એક હવે તો બહુ મોટે પાયે એવું જ ચલણ છે કે સિઝનલ ફ્રૂટ હોય કે વેજીટેબલ્સ, એટલે ફળોને શાકભાજી સિઝનમાં આવે એ ભરી એને પ્રોસેસ કરી અને પછી ફ્રોઝન કરી નાખવાના, તો એ પદ્ધતિ યોગ્ય છે?
ના ના, બિલકુલ બિલકુલ નહીં. કેમ કે રાંધેલા ખોરાકની જેમ જ આ ફળ ફળાદી કહો કે શાકભાજી કહો કે એ દરેક વસ્તુ એના છોડ ઉપરથી કે વૃક્ષ ઉપરથી તમે જ્યારે ઉતારો એ બાદ એને બહુ દિવસ સુધી રાખવા જ ન જોઈએ, તાજા જ ઉપયોગમાં લેવા જોઈએ. પણ પ્રયત્ન તો એવો જ કરવો કે એને ફ્રીઝમાં રાખીને કે કાપીને કે લાંબો સમય સંગ્રહ કરીને ન લેવા. જો રાખી મૂકવામાં આવે અથવા કાપવામાં આવે ને કાપીને પછી રાખી મૂકવામાં આવે, સ્ટોર કરવામાં આવે, તો એના જે મૂળ એના મૂળભૂત ગુણ હોય છે તે આપણને મળતા નથી. અને એક એક સામાન્ય વસ્તુ કહું ચેલમબેન, તો ભગવાને આ સૃષ્ટિમાં દરેક વસ્તુનું નિર્માણ ખૂબ જ સમજી વિચારીને એકદમ સરસ રીતે કરેલું છે. કુદરતી રીતે જે સિઝનમાં જે ફળ શાકભાજી આપણા માટે સારા હશે, કુદરતી રીતે એ જ ઋતુમાં આપણને એ વસ્તુ ઉગે પણ છે અને મળે પણ છે. હા, એ અલગ વસ્તુ છે કે અત્યારે માનવ જાત એમાં ઘણી દખલગીરી કરે છે અને ગમે તે ઋતુમાં બધા જ ફળ શાક બારે માસ ઉગાડે છે, એટલે એ પરિસ્થિતિ અલગ છે. પણ આદર્શ રીતે જોઈએ તો ઋતુ અનુસાર ખોરાક, ખાનપાન અને જો તમારી જીવનશૈલી તમે અપનાવો તો આપણું સ્વાસ્થ્ય ખૂબ સારી રીતે જાળવી શકીએ છીએ અને જે ઋતુઓ બદલતી હોય એ વખતે જે રોગો થતા હોય એ રોગો પણ નથી થતા. આ જે મેં વાત કરી એને આયુર્વેદમાં ઋતુચર્યા તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં જે 6 ઋતુઓ છે, સામાન્ય રીતે શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત, આ દરેક ઋતુમાં શું ખાવું પીવું, કેવી એની રહેણી કરણી હોવી જોઈએ અને આ દરેકમાં શું કરવું એ દરેકનું વિગતવાર ખૂબ જ સુંદર રીતે વર્ણન આપણા આયુર્વેદમાં કરેલું છે અને એને ઋતુચર્યા કહે છે. આપણા પૂર્વજો આ બધું ખૂબ જ સારી રીતે જાણતા હતા, ભલે એ કદાચ આયુર્વેદ ભણ્યા નહોતા પણ આ બધું દરેક ઘરમાં પાલન થતું હતું અને એટલે જ કદાચ એમનું આયુષ્ય લાંબુ અને સ્વસ્થ હતું.
આપણે આ ખોરાકની વાત કરી તમે, એના ઉપરથી મને પાણીનો એક એક મૂંઝવણ જે ઘણી વાર રહેતી હોય છે એ યાદ આવી કે એવું કહેવાય છે કે સાંજ પડે એટલે કે 6:30-7 પછી પાણી ઓછું પીતા જવું જોઈએ, તો એ વિશે આયુર્વેદ શું કહે છે?
આમ તો પાણી પીવાની જે યોગ્ય પદ્ધતિ છે એ વિશે ઘણા બધા પ્રશ્નો લોકોને થતા જ હોય છે, તે સ્વાભાવિક પણ છે. કેમ કે અત્યારે આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયામાં પણ એના વિશે ઘણા બધા મેસેજ આવતા હોય છે. પણ મારું એવું માનવું છે કે એમાંના દરેક પ્રયોગને તમારે આંખ બંધ કરીને સાચો ન જ માનવો જ્યાં સુધી તમને કોઈ નિષ્ણાત વૈદ્ય તમને સલાહ ના આપે. હા, આપણે બધાને એમ થાય કે ભાઈ પાણી પીવા જેવી સામાન્ય બાબતમાં પણ વૈદકીય માર્ગદર્શનની જરૂર પડે. હા, બિલકુલ પડે. કેમ કે કેટલીક તકલીફો અથવા બીમારીઓ એવી છે કે જેમાં પાણી એકદમ ઓછું જ લેવાનું હોય છે. અને આમ તો એક સરળ સામાન્ય નિયમ પણ છે કે ભાઈ સાચી ભૂખ લાગે ત્યારે જ અને ભૂખ હોય એનાથી થોડું ઓછું ખાવું. એવી જ રીતે પાણીનું કે ભાઈ પાણી તમને સાચી તરસ લાગી છે તો જ પીવું અને જરૂર પૂરતું પીવું. જો તરસ લાગ્યા વગર એકી સાથે ઘણું બધું પાણી પીવામાં આવે તો એ તમારું રક્તનું પરિભ્રમણ પણ એમાં બરોબર ન થાય, ડિસ્ટર્બ થાય, પાચનને પણ એ મંદ કરી નાખે. આપણું જે જઠરાગ્નિ છે, આપણે હવનકુંડમાં પાણી રેડીએ અગ્નિ ઉપર તો એ બુજાઈ જાય અથવા ઠરી જાય, તે જ રીતે આપણો પણ જઠરાગ્નિ છે તે એકી સાથે ઘણું બધું પાણી પીવામાં આવે તો એ પણ ઠરી જાય અને અનેક રોગોનું કારણ બને. એટલે પાણીને પણ પચાવવું પડે, આપણે પાણી જે કઈ પીએ છીએ એને પણ પચાવવું પડે, એટલે એકી શ્વાસે ગટગટાવીને ન પીતા ધીમે ધીમે પાણી બેસીને પીવું જોઈએ જેથી મોઢામાંથી જ એનું પાચન શરૂ થઈ જાય. અને સાંજની આપણે જ્યાં વાત કરીએ છીએ તે 7 વાગ્યા પછી સૂર્યપ્રકાશ ન હોય એટલે પાચન પણ થોડું મંદ પડે, ધીમું થાય. ને એ એ એટલે ખોરાક પણ બને ત્યાં સુધી આપણે એવું ઈચ્છતા હોય કે ભાઈ 7 વાગ્યા પહેલા લઈએ તો સારી રીતે પચી જાય. એવી જ રીતે પાણીમાં પણ કે પાણી તરસ લાગે તો જ પીવું અને થોડું જરૂર પૂરતું જેટલું જરૂરી હોય એટલું જ પીવું. રાત્રે જો વધુ પાણી પીવામાં આવે તો એક તો કિડની ઉપર આપણો અનાવશ્યક બોજો પણ વધી જાય, બીજું એ વખતે આપણી શારીરિક પ્રક્રિયાઓ પણ ધીમી થઈ હોય, આપણે સૂઈ જ જવાનું હોય એટલે આ બધું ધ્યાનમાં રાખી અને પછી જ પાણી પીવું.
કોમલ, બહુ જ ઉપયોગી માહિતી આપી તમે. રોજબરોજના પ્રશ્નો, મૂંઝવતા પ્રશ્નો છે પણ જીવનમાં અને તમારા સ્વાસ્થ્ય માટે એ ખૂબ અગત્યના છે, તો આવા ફરી બહુ અગત્યના પ્રશ્નોના આટલા સરસ જવાબ આપ્યા. બાકી તમે કહ્યું એમ કે જેમ એલોપથી બાબતે કોઈ ડૉક્ટરને પૂછ્યા વગર બહુ પગલાં ન ભરવા, એમ આ જીવનશૈલી માટે પણ વૈદ્યને, કોઈ નિષ્ણાતને પૂછી અને માર્ગદર્શન મેળવવામાં આવે તો બહુ જ સરસ કામ કરે જ. એટલે ફરી એકવાર હું જેલમ હાર્દિક આભાર માનું છું તમારો, SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ વતી.
આભાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.